અને નિદાન બંધ તો એ પ્રકારના આત્મધ્યાનના ચાર ભેદ છે. આત્મધ્યાન અને રોજ ધ્યાન એ અશુભ ધ્યાન છે. આત્મધ્યાન રોજ ધ્યાન અશુભ ધ્યાન છે. એક બહુ માર્મિક વાત કરવાની યોગની છે, આપણે ઘણીવાર બધીવાર જુદી છે કે આર્ત ધ્યાન જયારે જીવ કરે આ ચાર પ્રકારના જે ભેદ છે એમાં કોઈ ને કોઈ ભાવમાં જીવ હોય અને અગર કર્મનો બંધ થઈ જાય, કયા કર્મનો, આયુ કર્મનો બંધ થાય, સપોઝ જીવ આર્ત ધ્યાનમાં છે અને આયુ કર્મનો બંધ થાય તો એ આર્ત ધ્યાનમાં નરક આયુનો બંધ થાય, તિર્યંત આયુનો બંધ થાય છે, સોરી આર્ત ધ્યાનમાં તિર્યંત આયુનો બંધ થાય છે. અને રોજ ધ્યાનમાં અગર જીવ હોય એ ભાવમાં, રોજ ધ્યાનના ભાવમાં જીવ હોય અને કર્મનો બંધ થાય, આયુ કર્મનો બંધ થાય તો એ રોજ ધ્યાનમાં આયુ કર્મનો બંધ થશે, નરક આયુનો બંધ થાય છે. તો આ પ્રકારે આ બે ધ્યાન કુ ધ્યાન છે. અજ્ઞાનીને વિશેષ આ ધ્યાન હોય છે, અજ્ઞાની જ્ઞાનીને પણ હોય છે, પરંતુ અજ્ઞાની જેવી તીવ્રતા અને આસક્તિ પૂર્વક નથી હોતા. આગળમાં આવ્યું છે આ રોજ ધ્યાન છે પાંચમા ગુણ સ્થાન સુધી, ખ્યાલ આવે છે. તો એ પ્રકારે બધી વાતો છે. ત્રીજો હવે આ જે ગાથા છે આ ગાથામાં પણ એ જ પ્રકારની વાત છે. ઈષ્ટ યોગ મેં શોક કરને વાલે કી સ્થિતિ, ઈષ્ટનો યોગ થાય અને જીવ એમાં શોક ભાવમાં રહે, તત્વ જ્ઞાનથી ભેદ વિજ્ઞાન પૂર્વક પોતાને એ જે પણ ઉદય આવ્યો, જે પણ ઈષ્ટનો યોગ થયો, ખ્યાલ આવે છે, એમાં જીવ અગર તત્વ જ્ઞાનનું બળ નહીં લે, ભેદ વિજ્ઞાનનું બળ નહીં લે, સ્વાધ્યાયનું બળ નહીં લે તો આ આર્ત ધ્યાન ના પરિણામમાં એવા તીવ્ર ચીકણા કર્મો બંધાય કે એને ભોગવતા સંસારમાં ઘણો બધો કાળ વહ્યો છે, ખ્યાલ આવે છે. અને આપણે ઘણી બધી વાર આ બધી વાતો લઈએ છીએ અને ગુજરાતીના શ્રીમુખે સાંભળીએ છીએ કે જેના લક્ષ્ય આપણે આ બધા ધ્યાન કરીએ છીએ, કુ ધ્યાન જે ભાવો આપણા વિચલિત થાય છે, અને તો એ જે સંયોગ છે એ સંયોગનો તો અહીંયા ગાથામાં પણ એ વાત આવશે કે એનો તો વિયોગ નિશ્ચિત છે, એને તો આપણે રોકી નહીં શકીએ. પરંતુ જે પરિસ્થિતિ બની છે એનો સહજ સ્વીકાર કરીને વિજ્ઞાન પૂર્વક આપણે એમાંથી બહાર નહીં આવીએ તો આપણું જ અર્જુન થવાનું છે. જે હવે આપણે વાત છીએ પછી વિશે ચર્ચા લઈએ. ઇષ્ટ વિયોગ મેં શો કરને વાલે કી સ્થિતિ, યદિ તુ સ્ત્રી પુત્ર મિત્ર આદિ કે મરણ મેં, આ ચેતન દ્રવ્યનો વિયોગ લીધો છે, બધામાં લઈ લેજો, આ બધું આપણા સહયોગ છે ને, મોબાઈલ આદિ, ખ્યાલ આવે છે, હવે એ છૂટી જાય ક્યારે, એનો વિયોગ થઈ જાય, ખોવાઈ જાય, તૂટી જાય, ખ્યાલ આવે છે, તો પણ જી જળના લક્ષે ચેતન નિયંત્રણ આજ ધ્યાન કરે છે, રોજ ધ્યાન પણ કરે છે અને આજ ધ્યાન પણ કરે છે, ખ્યાલ આવે છે. જળ અને ચેતન બે લેવલ, એ જળ વસ્તુમાં પણ યોગ થઈ જાય તો પણ જીવ દુઃખી 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 રહ્યા છે. અને ઘણી વાર આપણે કીધું છે કે આપણે એટલા બધા આ સંયોગોના અધીન થઈ ગયા છે, આપણો ઉપયોગ એટલો બધો આ સંયોગ જળ સંયોગના અધીન થઈ ગયો છે કે એ તો એક મિનિટના વગર ચાલે નહીં. અને પછી જયારે આનો યોગ થઈને ખોવાઈ ખોવાઈ જાય ને તો આપણે અંદરથી આપણને એમ થઈ જાય કે ખરેખર મારું બધું આમાં હતું, મારું બધું જ આમાં હતું. હવે અત્યારે કહે છે કે તારું બધું આમાં હતું, ખરેખર જીવે પોતાનું જે અસ્તિત્વ છે, જીવે જે પોતાનું જે સ્વરૂપ છે, સમજાય છે, એ સ્વરૂપ જ નથી સમજ્યું કે ખરેખર તું છે કોણ અને તારામાં શું થયેલું છે અને તું કોના કોનાથી ભિન્ન છે અને કોનાથી અભિન્ન છે તે વાત જ નથી સમજી. એટલે જીવ આર્ત રોજ ધ્યાનમાં કુમરણ કરીને કુગતિમાં ચાલ્યો જાય છે. તો અહીંયા તો જળની વાત નથી કરી પણ એમાં સમજી લઈ, અહીંયા ચેતનની વાત કરેલી છે. કારણ કે જીવને અત્યંત મોહ અને જે પણ રાગ આદિ ભાવ પોતાના સંયોગમાં પૂર્વના ઉદય પ્રમાણ જે પણ પરિવારજનના રૂપમાં જે પણ જીવો આવે છે તો એનો જયારે વિયોગ થાય તો જીવ હરી જાય છે. હવે આપણી પાસે તો તત્વ જ્ઞાન છે, આપણી પાસે તો ભેદ વિજ્ઞાનની કળા છે, આપણી પાસે તો જે વસ્તુનું જે સ્વરૂપ છે, જે ફેક્ટ છે, જે સત્ય છે એ આપણી પાસે આપણા કોઈ પૂર્વ કર્મના ઉદયથી આપણને આ મૂળ તત્વ જ્ઞાન આપણને સાંભળવા ખુદી ગુજરાતીના માધ્યમથી, કિનારીના માધ્યમથી મળ્યું છે. તો આપણી માટે તો શુડ બી વેરી ઇઝી ફોર એપ્લિકેશન એન્ડ ટુ એક્સેપ્ટ ધ ફેક્ટ. આપણે ખાલી એક થિયરી ભણ્યા પછી એનું એપ્લિકેશન નહીં કરીએ ને ધારા, તો પછી એ થિયરી ભણવાનો ફાયદો શું છે? જે આપણી ભૂમિકા અનુસાર આપણને દુઃખ થાય એવું નથી. આપણી કોઈ એવી ભૂમિકા પર નથી કે આપણને કોઈ વિકલ્પ જ ના આવે જેનો યોગ સંયોજનને લઈને, પરંતુ આપણે સિચ્યુએશનને બેધ્યાનપૂર્વક બહુ જ સારી રીતે આપણે ડીલ કરી શકીએ અને એ આપણી માટે બહુ હિતકારી વાત છે. કારણ કે જે જીવ ગયો છે, ગયા વખતે પણ આપણે ઘણી બધી આની ચર્ચા કરી હતી કે જે જીવ અહીંયાથી ગયો છે એ જીવનું મરણ થયું નથી ને શરીરનું મરણ થયું છે. એકચ્યુઅલી તો મરતું કોઈ નથી અને જન્મ કોઈનો નથી થતો. આ તો ખાલી સંયોગ થયો આત્માને શરીરને એનું નામ જન્મ આપી દીધું અને વિયોગ થયો છૂટા પડ્યા એનું નામ મરણ આપી દીધું. તમે વસ્તુ સ્વરૂપ અને તત્વની સમીપ જઈને જોશો તો ના આત્મા મળ્યો છે ન એ શરીરના જે પરમાણુ શરીર રૂપે સ્વન રૂપે જે હતા એનો કોઈ નાશ થયો છે. એ પર્યાય બદલાઈ ગઈ અને આત્માની પણ પર્યાય બદલાઈ ગઈ. તો દ્રવ્ય રૂપ ગઈ સર્વથી પરજય થી રહે કોણ? પર્યાયથી તો કોઈ સ્થિરશે નહીં અને દ્રવ્યની સ્થિરતા ક્યારે નષ્ટ થતી નથી. આ વસ્તુ સમજાય જાય તો આપણે એ ફેક્ટના માધ્યમથી આપણે એને પચાવી શકીએ. આ તો એક આપણે કહીએ ને હોજરી આપણી મજબૂત કરવાની છે. જેવી રીતના બેચા લાડવા ખાવા હોય તો હોજરી મજબૂત હોય ને પચાવવા માટે લાડો ખાઈ શકે. સમજાય છે? એવી રીતના આપણે આ ભેદજ્ઞાન પૂર્વક તત્વજ્ઞાન પૂર્વક સ્વાધ્યાયના માધ્યમથી આપણે આ ઉદયોના પ્રસંગોને જેમ છે એમ સહજ સ્વીકાર કરીને એને પચાવવાની આપણી સામર્થ વધારવાની છે. બીજું આપણા હાથમાં ખરેખર કાઢી નથી. ઇફ યુ ગો ટુ સી તો આપણા હાથમાં સીએ બોલવાનું જ આવે. જેનો યોગ થયો સમજાય છે એને આપણે રોકી ના શકીએ. હવે જો બહુ સરસ ગાથા છે મને ગાથા એવા તો ઘણી બધી વાતો છે આપણે કરી. યદિ તુ સ્ત્રી પુત્ર મિત્ર આદિ કે મરણ મેં દુઃખ દુઃખી હોવા તો તેરી ક્યાં સ્થિતિ હોગી. બહુ ગંભીર વાત છે. તો તેરી ક્યાં સ્થિતિ હોગી ઇસકા વર્ણન આગામી છંદ મેં કરતે હૈ. ગુણ ભદ્રા આચાર્ય દેવે તો ગાથા લખી છે સમજાય છે. અને પછી એનું જે આ હિન્દી અનુવાદ છે એ આપણા દેવલાલીના આદરણીય અભયકુમારજી આનો હિન્દી અનુવાદ જે આપણે ગાઈએ છે ને તે આપણને ગાથા આપણને સમજાય નહીં છે એ આદરણીય અભયકુમારજીએ કહ્યું છે. અને પછી જે એનો અર્થ અને જે ભાવાર્થ છે એ આચાર્ય કલ્પ પંડિત તોડેવાલી સામે કહ્યું છે. આ વાત પણ આપણે ઘણી બધી વાર રિપીટ કરીએ છીએ. ચલો ના વી ઓલ ધીસ થિંગ ટુગેધર. ગાથા આવી ગઈ 185 બધાને વંચાઈ છે સ્ક્રીન ઉપર. તો બધા એક સાથે આપણે ગાશું જો બહુ સરસ ગાથા છે. રે અલંગ્ય હૈ મરણ સ્વજન કા ફિર ભી રુદન કરે ક્યોં. બધા એ ગાવાની છે. એકમાં એક જણ ગાય પ્લીઝ તો તમને બહુ જ સરસ મજા આવશે અને ભાવ ખ્યાલમાં આવશે. કેટલી ગંભીર ગાથા છે વસ્તુનું જે સ્વરૂપ છે સમજાવે છે. અલંગ્ય અલંગ્ય એટલે એનું ઉલ્લંઘન કઈ ના કોઈ ના કરી શકે. આ જે ફેક્ટ છે આ હકીકત છે એનું ઉલ્લંઘન કોઈ કરી શકવામાં સમર્થ નથી. જીનેન્દ્ર અવિન્દ્ર તીર્થંકર પણ આયુ કર્મની સ્થિતિને એક સમય ઘટાડી શકવામાં સમર્થ નથી અને એક સમય વધારી શકવામાં સમર્થ. એને કહેવાય અલંગ્ય. અલંગ્ય એટલે સમજાય છે ઉલ્લંઘન. એની મર્યાદાને કોઈ ક્રોસ ના કરી શકે ગમે તેટલો પ્રયત્ન કર. રાજા રાણા છત્રપતિ હાથી એ હતી મરના સબકો એક દિન અપની અપની. રે અલંગ્ય હૈ મરણ સ્વજન કા ફિર ભી રુદન કરે ક્યોં. ઔર સ્વયં કા મરણ કટ રખ અતિ વિલાપ મેં જો કરે વિમૂળ. નિર્ભય મરણ સાધ્ય અતિશય રસ ઔર પ્રાપ્ત હો સમલો. કૈસે ઉસકો મિલે સુધી સમયના પરિણામ અને ઉપયોગ એટલો બધો કિંમતી છે કે આપણે રુદન આર્થ ધ્યાન આદિ કરીને એ પરિણામ ને આપણે બગાડશું તો ખરેખર આપણો ભાવ બગડી જશે. એક ભાવ નહીં અનંત ભાવ વધી જશે. અને આપણે કહીએ ને ભાવ ચક્ર નો આર્થ બહુ પુણ્ય કેળા પુણ્ય થી શુભ દેહ માનવ નો મળ્યો તો એ અરે ભવચક્ર નો આટો નહીં. અને નરક એમાં પણ છે ને નર ભવને વધવા પણ સંસાર. આ લાઈન બહુ ગંભીર છે. વધવા પણ સંસાર નું નર દેહને હાર. આ ભવ સંસાર વધારવા માટે મોહને પુષ્ટિ કરવા માટે રાગ દ્વેષ અને આર્થ રોજ ધ્યાનને પુષ્ટિ આપવા માટે નથી મળ્યું. આ ભવ સંસાર નો અભાવ કરવા માટે મળ્યો છે. સંસારનો ભાવ એટલે સંસાર શું છે બોલો? સંસાર ભાવ સંસાર શું છે? નિશ્ચય બધું છે, આ બાહ્યના સ્ત્રી પુત્ર માં કામ દુકાન આ બધું છે, મોબાઈલ મોબાઈલ આ બધું છે, એ થોડી સંસાર છે આપણો, એ થોડી કોઈ સંસાર છે. સંસાર શું છે? અંદરમાં સ્વરૂપમાંથી થઈ ગયો એ સંસાર. એટલે ખરેખર તે મિથ્યાત્વ પોતાના સ્વરૂપને અને ક્ષય દ્રવ્યના સ્વરૂપને, સાતે તત્વના સ્વરૂપને, નવે પદાર્થના સ્વરૂપને, દ્રવ્ય ગુણને અને પર્યાયના સ્વરૂપને, ઉત્પાદ એ ધ્રુવના સ્વરૂપને. હમણાં તો પ્રવચનકારીમાં અદભુત ગાથાઓ ચાલે છે એ તત્વ પ્રજ્ઞાપનના અંતર્ગત. તો આ જે સ્વરૂપ છે એને જેમ જેમ ન સમજવું ખરેખર એ મિથ્યાત્વ છે. ને પ્રથમમાં પ્રથમ મૂળમાંથી એનો અભાવ કરવા યોગ્ય છે. અગર આ ન કર્યું તો આ ભવ નહીં. તમને એક વાત કહું, માર્મિક છે બહુ, જરા ધ્યાનથી સાંભળજો. ચણાયોગની વાત છે. આપણે ત્રણ પર્યાયમાં આવ્યો ને, મેક્સિમમ 2000 કાગળ પુસ્તક સમય અને જે પણ આપણે લિમિટેડ સમય માટે ત્રણ પર્યાયમાં થાય. હવે ત્રસ પર્યાયમાં આવીને આપણે ઘણું બધું દેવગતિ મળ્યા, મનુષ્યમાં એવા જીવવાની મળી, સાચા દેવશાસ્ત્ર ગુરુ મળ્યા, સ્વાધ્યાય કર્યો, સમજો બીજે કે આપણે ઘણું બધું પુણ્ય પાડી લીધું. ઘણું બધા મંદ કષાયના ભાવ, સ્વાધ્યાયમય ભાવ કરીને આપણે ઘણું બધું પુણ્ય પાડી લીધું, પુણ્યનો બંધ કર્યો. હવે એ હજી ઉદયમાં નથી આવ્યો એમ સમજો. હજી એ સત્તામાં પડ્યો છે. તમને ભાઈ સમજાય છે ને? ન સમજાય તો પૂછજો. હજી એ સત્તામાં પડ્યો છે એ કર્મનો જથ્થો, કર્મનો જથ્થો. હજી એનું ફળ નથી મળ્યું. હવે અગર એવું બને, એવું પણ આપણી સાથે અનેક વાર બન્યું, એવું પણ અનેક વાર બન્યું કે આપણે ખૂબ પુણ્યનો બંધ કર્યો, નોટ સાધારણ પુણ્ય, નોટ ખાલી મંદિરમાં એવા દર્શન કરી ગયા, એક રૂટીન ચાલે છે. બહુ જ ભાવપૂર્વક આપણે આ વાત સમજી, બહુ જ ભાવપૂર્વક આપણે વસ્તુનું સ્વરૂપ સમજવામાં ઉપયોગ લગાડ્યો, રૂચિપૂર્વક આપણે સાંભળ્યું, આપણને આ વાત રૂચી, આપણને વાત દેખી, આપણને આ વાત ગમી. આ યુ ગેટિંગ? અહીં પરવા નથી થયું. આ યુ અન્ડરસ્ટેન્ડિંગ? શું કહેવા માંગુ છું? અહીં પરવા નથી થયું એટલે સમ્યક દર્શનની પ્રાપ્તિ ન થઈ અને આટલું બધું પુણ્ય સત્તામાં છે. હવે મને એક યોગ મીનાબેન કે ત્રસ પર્યાયનો કાળ પૂરો થઈ જાય, એમ સમજો કે આ અંતિમ ભવ છે. ત્રસ પર્યાયનો અંતિમ ભવ છે. સપોઝ, સમજાય છે? સમજવા માટેની વાત છે. અને અગર આ બધું પુણ્ય સત્તામાં પડ્યું છે અને આ અંતિમ ભાવ હોય અને આના પછી અગર જીવ સમ્યક દર્શન તો પ્રાપ્ત નથી કર્યું, તો આ ત્રસ પર્યાયનો કાળ, મને તમે જવાબ આપો કે આ ત્રસ પર્યાયનો કાળ પૂરો થઈ જશે, અનુજાગન પછી શું સ્થિતિ બનશે? પ્રેક્ટિકલી તમે વિચારો તો શું સ્થિતિ બનશે? ત્રસ પર્યાયનો કાળ પૂરો થઈ ગયો, સત્તામાં ખૂબ બધું પુણ્ય વાંધ્યું છે, પડ્યું છે, પણ હજી સમ્યક દર્શન નથી થયું, તો શું થશે? તમે વિચાર કરો. ઘણાને પ્રશ્ન થાય કે આ બધું પુણ્યનું શું થશે? આજે પુણ્ય બંધ કર્યું એનું શું થશે? તો તમે સમજો, આચાર્ય દેવે લખ્યું છે આગમમાં કે અગર આ ત્રસ પર્યાયનો કાળ પૂરો થઈ ગયો અને સમ્યકત્વની પ્રાપ્તિ ન કરી તો તું નિગોધમાં તો જશે, અને નિગોધમાં જતા હવે જે સત્તામાં પડેલા પુણ્યના થોડ બંધ જતા છે એ બધા પાપમાં સંક્રમિત થઈને ઉદયમાં આવવા માંડે. થયું ને? આવું થવું જોઈએ, બરાબર? પોઈન્ટ ખ્યાલમાં છે? આવું ઘણી વાર થયું છે. આપણે ત્રસ અને કેટલી વાર આપણે ઘણી વાર સાંભળીએ છીએ મુનિ વ્રત ધારણ અંત પર કરે, શું કહ્યું? બોલો. મુનિ દશા અંગીકાર કરીને એટલું નહીં, 11 પૂર્વ નું જ્ઞાન થયું, એના પરમાં દેવગતિમાં ગયા, અરે ગ્રેવિક સુધી ગયા, 9મી ગ્રેવિક સુધી ગયા. પછી આર યુ ગેટિંગ રિલેટિંગ? શું હિસાબ સમજાય છે? તો એનો મતલબ શું થયો? કે આ સમ્યક દર્શન પ્રાપ્ત કરવું, પોતાના સ્વભાવને જાણવું, માનવું, જેમ છે એમ સ્વીકારવું, એ વિચાર દ્વારા નિર્ણય કરીને અનુભવ કરવો, એ કેટલી અગત્યની વાત થઈ જાય છે, જેને આપણે કેટલું લાંચી રહીએ છીએ. આપણે ક્યાં સંતુષ્ટ થઈ રહીએ છીએ? હું હોઉં તો હું સંતુષ્ટ એમાં થઈ જાઉં. 22 વર્ષ થઈ ગયા, 25 વર્ષ થઈ ગયા, સ્વાધ્યાય કરાવું છું, 21 વર્ષની ઉંમરથી કરાવું છું, આજે 45 વર્ષ થયા, તો સંતુષ્ટ ક્યાં થઈ ગયા? કોઈ સમજાય છે? ખ્યાલ આવે છે? એક અંદરમાં એક સંતુષ્ટિનો ભાવ. 20-25 વર્ષથી તો આપણે કરીએ છીએ આ બધું, એની પહેલા તું ભણ્યા, શાસ્ત્રી ભણ્યા, એની પહેલા નાનપણમાં. આર યુ ગેટિંગ? એટલે આ અને સાંભળવામાં અમારા જે આપણને સાંભળવામાં અટકી જાય, તો આ અટકવાનું નથી, સાંભળવાનું નથી, સમાવીની વાત નથી, અટકવાની વાત. આના આગળ અગર પુરુષાર્થ નહીં ઉપરે, જે ધ્યાન નહીં કરીએ, પ્રજ્ઞાથી નહીં પટી પટકીએ અને મિથ્યાત્વને મૂળમાંથી નહીં ઉકેલી શકીએ અને આ ભાવમાં સમ્યક્ત લઈને નહીં ગયા, તો પછી નર ભવ હારી ગયો. જો વાત છે શું કે છે? અપને સે ભિન્ન જો હવે કેટલી માર્મિક વાત અર્થમાં કરી દીધી છે જો કેટલી ગજબ વાત અપને સે ભિન્ન એક એક વાત ઉપર ખરેખર વિચાર કરવો છે ગઈકાલે પણ અમારે ચર્ચા થઈ કે ખરેખર સમ્યક્તાનો અધિકારી કોણ છે સમ્યક્તાનો અધિકારી કોણ છે જે તત્વનો વિચાર કરે અનેક શાસ્ત્રનો પાટી હોય વ્રતપાટી કરતો હોય તપશ્ચર્યાદી કરતો હોય બધું ત્યાગી દીધું હોય કોઈ સંગ્રહ મંદ કે શાહી હોય એ સમ્યક્તાનો અધિકારી નથી સમ્યક્તાનો અધિકારી ભૂલતા નહીં અને કોતરી લેજો તો ઘડી ઘડી યાદ આવશે એ ખરેખર સાંભળવાથી અને સંભળાવવાથી દર્શન મોનીના મૂળિયા હલવાના મિથ્યાના મૂળિયા હલવાના નથી સાતા વેદનિયાદી નો બંધ થઈ જશે એકાદ ભવ સ્વર્ગ આદિ નો મળી જશે એનાથી શું ખેડી લીધું છે ભાઈ તું એની માટે અહીંયા નહોતો આવ્યો અને એની માટે આ જીનેન્દ્ર ભગવાન ની વાણી તારા હાથમાં નથી ખૂબ હવે આપણે શું કહેવાય સાવધાન થઈ જવું જોઈએ ચેતી જવું જોઈએ જસ કે છે આપણે છે ભિન્ન આપણે છે ભિન્ન એટલે ભિન્ન એટલે કેવા ભિન્ન એમ આમ તો બધા પરિવાર તો નિકટ એકદમ પરિવાર વાળા તો નિકટ હોય ભિન્ન ક્યાં લાગે એકદમ ક્લોઝ ભિન્ન ક્યાં લાગે બોલો એક એક વાત જો એક શબ્દ જો અપને છે અને આગળ લગાવી દો અગર લગાવવું હોય તો લગાવી દો અત્યંત ભિન્ન આપણા પ્રમાણના દ્રવ્યની બહારની વસ્તુઓ અસદગુણ વ્યવહાર નહીંના વિષયો પછી ઉપચારિક હોય કે અનુપચારિક હોય પોતાથી કેવા છે નહીં બોલો તો નહીં ચાલે બોલો એક વાર અંદરથી આવો પોતાથી કેવા છે અત્યંત વજ્રની દિવાલ દેખાવી અત્યંત ભાવ દેખાવો આપણે તે અત્યંત ભિન્ન સ્ત્રી પુત્ર આદિ કામ શું કીધું સ્ત્રી પુત્ર આદિ કામ હવે શબ્દ કેટલો માન શું કીધું સ્ત્રી પુત્ર આદિ કામ કદાચ ક્યારેક બોલો કદાચ થાય ભલે ન પણ થાય શું કીધું શું કીધું અનિવાર્ય મરણ ગુણે પરવી એટલે શું મતલબ થયો આનો કે એક મને ઈશ્વર દેશ નું ઉદાહરણ એટલું પ્રખ્યાત છે કે પંખીના મેળા જેવો આખો આ એક શું કહેવાય મેળો છે જેમ અલગ અલગ દિશાઓથી પક્ષીઓ આવીને રાતના ઝાડ ઉપર બેસે છે વિદેશી પ્રવચનમાં કહે ને કે કોઈ ઢોર માંથી આવ્યો કોઈ ઢોર માંથી આવ્યો કોઈ ક્યાંયથી આવ્યો કોઈ ક્યાંયથી આવ્યો બધા ભેગા થયા થોડા સમય માટે બધા ભેગા થયા અનુજાબેન તમે બાળકોને અહીંયા ડ્રામા કરાવો ને નાટકો બધા તો એમાં જે રોલ હોય ને રોલ આપો ને તો એ જે રોલ છે કેટલા સમય માટે પ્લે કરે મેક્સિમમ 2 મિનિટ 4 મિનિટ માટે રોલ પ્લે કરે રાઈટ બરાબર છે ને કે એ રોલ જ છે ને પણ એ રોલ ની પાછળ જે વ્યક્તિ છે એ વ્યક્તિ એનું શ્રદ્ધાન કે હું આ છું સમજાય કે સુરેશ નામનો વ્યક્તિ રાવણનો રોલ પ્લે કરતો હોય તે ભૂલી ન જાય કે હું સુરેશ છું એ રોલ છે રાવણનો રોલ છે એક સ્વાંગ કીધું ને સ્વાંગ છે એવી રીતના આ જે છે એક આપણે કહે ને કે બોલીએ છીએ તમે સાંભળો છો વિદેશી વક્તા છે આપણે શ્રોતા છે આ વક્તા શ્રોતાનો શું છે રોલ છે અરે અરિયંત ભગવાનની અરિયંત કથા પણ સ્વાંગ છે મુનિદશા પણ સ્વાંગ છે મુનિરાજ થોડી પોતાને મુનિ માને છે સમ્યક દ્રષ્ટિ થોડી પોતાને સમ્યક દ્રષ્ટિ માને છે બોલો એ સમ્યક દ્રષ્ટિ પણ સમ્યક દ્રષ્ટિ નથી માનતા ચક્રવર્તી નથી માનતા ઇન્દ્ર નથી માનતા સચિન રાણી પોતાને સચી નથી માનતી એ પોતાને સુચિમય આત્મ તત્વ સ્વાંગ છે રોલ છે સમજાય છે એ 2-5 મિનિટ નો આ 2-5, 10-15-20-25 વર્ષ નો પોઈન્ટ સમજાય છે તો આ એક પંખીના મેળા જેવું છે કે આવીને બેસે તો છે બધા અને પોત પોતાનો સમય થાય તો એ મેળો એટલે કે એ જે ઝાડ છે એને છોડીને વયા જાય આપણે જે ભિન્ન સ્ત્રી પુત્ર આદિ કા અનિવાર્ય મરણ હોને પર ભી જો ઉને અપના જાન કર જો ઉને રામિથ્યા તો સમજાય છે જાન કર માન કર એમાં એકત્વ બુદ્ધિ કરીને આ મારા અપના જાન કર રોતા હુઆ વિલાપ કરતા હૈ ક્યા કરતા હૈ આત ધ્યાન કરતા હૈ ખેદ ચિંતા અંદર મેં કરતા હૈ દુઃખી હોતા હૈ વિયોગ મેં અત્યંત આકુલિત હોતા હૈ વહ હવે આ તો વાત કોઈ આવી કે કોઈ બીજાનું મરણ થયું ને વિયોગ થયો પોઈન્ટ સમજાય છે? તો એક વ્યક્તિ કે એક વસ્તુ છૂટી જયારે પોતાનું વરણ થશે ત્યારે એક વસ્તુ છૂટશે કે જે પણ આજુબાજુમાં શરીર સહિત જે પણ ગુજરાતી ઘણી વાર કે ને ટકટકી લગાવીને બધા પરિવાર જન જોતા હશે, એ બધાને જોતો હશે અને બધા એને જોતા હશે. બોલો, વિચાર કરો, એક વસ્તુ છૂટી જાય, આ મોબાઈલ ખોવાઈ જાય, આખો દિવસ આમ ગમે, જમવાનું ગમે, પછી તમને કેવી નો રસ આપે, રસગુલ્લા આપે, જે ફેવરેટ આઈટમ હોય એ પણ આપે, ખાવું ગમે, બોલો રૂચે, એના વિયોગમાં જ આનો તો વિયોગ લાગે છે, એમાં તો દુઃખી થાય છે, એને ગોતવાનો પ્રયત્ન પણ કરે છે, બેસી નથી રહેતો, એને ગોતવાનો પ્રયત્ન પણ. એક બહુ સાચી ઘટના વચ્ચે મેં કીધી હતી કે એક સાચી ઘટના છે, સાચી ઘટના જયપુરમાં ઘટેલી ઘટના છે. ઘણા વર્ષો પહેલા એક દાદા હતા, એ પોતાના ઘરેથી મંદિર જતા હતા અને રસ્તામાં એમને એક ચમકીલો પથ્થર મળ્યો, સમજાય છે, એમને ખિસ્સામાં મૂકી દીધો, ખિસ્સામાં એમને ચાવી, જે ઘરની ચાવી હોય ને એ ચાવી પણ એના ખિસ્સામાં હતી, એમના ખિસ્સામાં હતી. હવે એ જે પથ્થર હતો ને, એ પથ્થર શું હતો, પારસ મળી હતો, પારસ પથ્થર. હવે શું થયું કે થોડું આગળ ગયા એટલે એમને તેના ઉપર બહુ ભાર છે, બહુ વજન થઈ ગયું, એટલે એ પથ્થર એમને ફેંકી દીધો, બરાબર, સમજાય છે. હવે એ જે લોખંડની ચાવી હતી, પછી એ મંદિર ગયા, પૂજા પાઠ કરી, પ્રવચન સાંભળ્યું, સ્વાધ્યાય કર્યો, 2-4 કલાક ગયા ગયા, પાછા ચાલતા ઘરે આવ્યા અને જયારે ચાવીનો જુડો બહાર કાઢ્યો હાથમાં, તો એ બધી ચાવી, ઇટ ઇઝ અ ફેક્ટ, છે કે બધી ચાવી સોનાની થઈ ગઈ. હવે બોલો, હવે ઘરે જઈને ચા પી ગઈ હશે ને, નહીં આમ થોડો આરામ કર્યો હશે, દેખા હશે, હા, ન્યુઝપેપર વાંચ્યું હશે, જેના ન્યૂઝ જોઈ લીધા હશે, તો યાદ શું આવ્યું, બોલો શું થયું, આમ ને આમ ભરેલા, સિરિયસલી બોલો, અને ફૂલ રસ્તામાં ચેક કર્યું પણ. હવે શું હતું બોલો, ખિસ્સામાં એ સમજાયું ને, ખિસ્સામાં એ અમૂલ્ય, આપણે અમૂલ્ય તત્વ વિચાર કરવાનો એક મોકો મળ્યો, પરંતુ એ ઉપયોગ એને ફેંકી દીધો, વેરવી નાખ્યો. હવે મળે એ પથ્થર ના મળ્યો, ખૂબ ગોઈતો પણ ના મળ્યો, ખૂબ ગોઈતો. હવે આ એવી સ્થિતિ છે, પછી ખૂબ અને ખૂબ ગતિઓમાં ચાલ્યા જતું ને નર ગાડીમાં, અને ખૂબ પછી અવધિજાન થવા પડશે, શું હતું, શું પાસ, અને પછી ખૂબ અંદરમાં ચલાજે, પશ્ચાતાપ કરશે, પણ પછી પાછો આવો અવસર. આપણે હમણાં બહુ મને તો એટલી મહિમા આવે કે અસંખ્યાત, ઇટ ઇઝ અ ફેક્ટ, આ કોઈ અતિશયોક્તિ નથી, અસંખ્યાત દેહ ગતિના ભવ કહ્યા, એના પછી જીવ એકવાર મનુષ્ય ગતિ પ્રાપ્ત કરે, મનુષ્ય ભવ પ્રાપ્ત, માનવ ભવ પ્રાપ્ત કરે, બહુ પુણ્ય કેરા પુંજ, કે થોડું પુંજ, અનેકો ભવમાં ભેગું કરેલું જે પુણ્ય, અને પણ સાધારણ પુણ્ય નહીં, સાચી કઈ પુણ્યનો ગંધ કે બારમાં આર્થિક આવી અનુકૂળતા તો નહીં, એની સાથે ધાર્મિક આવી બધી વાતો, મૂળ માર્ગ સાંભળો, જીનનો રે ઉદય કે છે, હે જીવ મારો, હું તો આવી ઉદયમાં અને આ મૂળ માર્ગ સાંભળવા મળી ગયો તને, હવે સાંભળ, અને પછી સાંભળતો રે, સાંભળતો રે, પછી તું બીજી લાઈન છે કઈ કૃપા છે, તરી વૃત્તિ અખંડ સન મુખ રે, તરી વૃત્તિ કે પ્રવૃત્તિ બોલે તો શું વાંધો છે, એક જ છે ને, વૃત્તિ પ્રવૃત્તિમાં શું કરે છે, તરી વૃત્તિ અને ખંડ, શું એક શબ્દ છે, પ્રવૃત્તિ નહીં કે વૃત્તિ કે પ્રવૃત્તિ, અરે જમીન આસમાનનો ફરક છે, વૃત્તિ એટલે અભિપ્રાય અને પ્રવૃત્તિ એટલે મન વચન કાયાની ક્રિયા શુભાવ, એ પ્રવૃત્તિ, એ તો અનંતવાર બદલી, પરંતુ એક સમય પણ તે વૃત્તિ ન બદલી, તારો અભિપ્રાય ન બદલો, આપણે શું કહેવાય, ગુરુ સાહેબ ને પ્રાપ્ત પર્યાયમાં એવો એક લાઈન કાપી છે, વૈરાગ્ય માટે એક લાઈન કાપી છે, પ્રાપ્ત પર્યાયમાં તન્મય થઈ ગયો, અને તું પરમાત્મા છો એક લાઈન કાપી છે, પુરુષાર્થ ઉપાડવા માટે 2 લાઈન કાપી છે, ત્રીજી લાઈન સાંભળવાની જરૂર નથી, કરી વૃત્તિ અખંડ સન મુખ રે, મૂળ માર્ગ સાંભળો જીન નો રે, બોલો આ કાને આ વાત પડી ગઈ, અહો ભાગ્ય છે, મા ભાગ્ય. अपने से अभिन्न स्त्री पुत्र आदि का अनिवार्य मरण होने पर भी जो उन्हें अपना मानकर रोता हुआ विलाप करता है वह स्वयं का मरण निकट आने पर उससे भी अधिक अतिशय विलाप करता है। પોતાનું મરણ આવશે ત્યારે શું થશે બોલ? જયારે ખબર પડી હશે બે ચાર મહિના બાકી છે, ડોક્ટરે જવાબ આપી દીધો, હવે ઘરે લઈ જાઓ, હવે આમાં કાંઈ થઈ શકે નથી, હવે ધર્મ સંભળાવો બોલો, હવે ત્યારે આખું જીવન આ તત્વજ્ઞાનનો રસ નહીં પીધો હોય, આની રૂચિ નહીં કરી હોય, આનો અભ્યાસ અધ્યયન નહીં કર્યો હોય, સાચે કહું છું અંત સમયે કોઈ તમને ગમે તેટલું સંભળાવી દેશે ને, અગર અંદરની રુચિ નહીં હોય તો એ સાંભળવું પણ નહીં ગમે। જીવનો ઉપયોગ એટલો વિકૃત થઈ જશે કારણ કે દેહાશક્તિ છૂટી, દેહાભ્યાસ છે કૃપાળુ છે ને, છૂટે દેહાભ્યાસ નહીં કરતા છૂટે દેહાભ્યાસ બોલો, દેહ તો છૂટવાનો છે, અધીન અધીન દેહ તો છૂટો જ છે, છૂટવાનો છે, શું છૂટો જ છે, સ્ત્રી પુત્ર મકાન દુકાન છૂટા છે કે આપણા થઈ ગયા, હવે અમારા છે ભાઈ, અમારા છે, અમે જન્મ આપ્યો, અમે 9 મહિના પેટમાં રહ્યો, અમે મોટો કર્યો, અમે આમ કર્યું, અમે આમ કર્યું, અમે ગણાયું ગણાયું, અરે અમે આખું જીવન એની પાછળ આપી દીધું, ઘણી વાર એમ પણ આ તો મોહના બધા ચારા એવા હોય ને કે ઘણી વાર ભાષા પણ નહીં, મારો તો જીવ ખરેખર બાળક 4 વાગ્યાનો ટાઈમ હોય ને, અનિલાબેન બધા અનુભવી માતાઓ સમજાય છે ને, ઘરે આવવાનો દીકરાનો 4 વાગ્યાનો ટાઈમ હોય બોલો, હિમાલીબેન યાદ આવે છે વર્ષો પહેલાની ઘટના, ખ્યાલ આવે છે, અને 4:30 થઈ જાય તો 4:30 થઈ જાય ને ના આવે તો પછી બોલો મારો, અને મોહની તીવ્રતા જેવો મારો તો જીવ એમાં જીવ એમાં ખરેખર જીવ અધર, શું શું ખબર નહીં, જીવ અધર થઈ ગયો, જીવ એમાં અટકી ગયો, ખ્યાલ આવે છે, આ બધો મોહનો ખરેખર પ્રતાપ, એક ક્ષત્ર રાજ્ય આ મોહનો આ અનંત જ્ઞાની જીવો ઉપર ચાલે, અને મોહનો એનો ગર્વ છે, મિથ્યાત્મને શું થાય છે, એનું અભિમાન કરી રહ્યું છે કે મારા ચંદ્રની બચ્ચા કેટલા કેટલા ભાઈ છે, કેટલા સિદ્ધ કેટલા થયા, કેટલા થયા અનંત જીવ રાજની સામે સિદ્ધ કેટલા થયા બોલો, એને સંવર ને ચેલેન્જ કરે છે કે કેટલા થયા છે, સંવર મિથ્યાત્મને પરાસ્ત કરવા વાળો કોઈ ભાવ છે તો એ સંવર છે, અરે જેટલા સંસારમાં રહેવાના છે તો રહેવાના છે, અરે આપણે તો નીકળી જઈએ, અને એની માટે વાક્યાર્થ છે સંવર, સંવર એટલે સંપૂર્ણપણે પોતાના સ્વભાવને પલટી વળી જાય ત્યારે મિથ્યાત્વ આ ઘર છોડીને ચાલે। ઘણી વાર આપણે કહે ને કોઈ ઘડી ઘડી એક્ઝામ કરશે સમજવા માટે છે, અન્યથા નહીં લેતા, ઘડી ઘડી કોઈ દેવે દિવસે આપણા ઘરે આવી જાય પછી ઘરવાળા શું વાત કરે, અંદર અંદર શું વાત કરે, કે જો હવે આવે ને તો બહુ ભાવ નહીં આપતા, ઘડી ઘડી એટલે સમજાય છે, ખ્યાલ આવે છે, તો આમ અંદર અંદર વાત થઈ ને કે જો હવે આવીને બેસે ને તો બહુ બધી વાતો નહીં કરવા બેસી જતા, બહુ બધી ભાવ નહીં આપતા, હવે ભાવ આપી છે આવી જાય છે એક્ઝામ કરે, ખ્યાલ આવે છે ને, સમજાય છે ને, એવી રીતના અહીંયા કહે છે કે તું મિથ્યાત્મને ભાવ આપે છે, તું મિથ્યાત્મને ખુશ કરે છે, તું પાત્રને પોતાનું માનવાનો છોડતો નથી, અને તારા જ્ઞાનનો ઘે બનશે, પણ જે જ્ઞાનનો ઘે બને છે એમાં એકત્વ કરવું જરૂરી છે, તમે મારા જ્ઞાનના ઘે બન્યા, ઝુમર મારા જ્ઞાનનું ઘે બન્યું, આ બધી વસ્તુ મારા જ્ઞાનનું ઘે તો બનશે કારણ કે મારો જાણવાનો સ્વભાવ છે, તો એ લોજિક કહેવાયું કે જ્ઞાન નું જે બને અને જ્ઞાન સ્વભાવ રૂપે, જ્ઞાન પોતાના સ્વભાવ રૂપે પરિણમે, અને જે બને એમાં તું એકત્વ મમત્વ આવી ગઈ, તમને સમજાય છે, આ છૂટશે ને, આ છૂટશે, અને આપણે કેટલી વાર વાત કરી છે બીજી ગતિમાં પહોંચવા માટે મેક્સિમમ 4 સમયમાં તો જે બીજું શરીર મળ્યું ને, જે બીજું શરીર મળ્યું, જે બહારમાં જે ગતિ થયો, જે પણ નવું બધું મળ્યું, એમાં એકત્વ જીવ એવું સહજતાથી કરી લે છે, કારણ કે દેહ છૂટ્યો છે, ગતિ છૂટી છે, સંયોગ છૂટ્યા છે, અને પરિવાર છૂટ્યો છે, પણ મોહનો ભાવ અને એની ધારા તો અકબંધ અંદરમાં ચાલુ છે, એટલે એ જે પણ પ્રાપ્ત કર્યા છે એમાં તન્મય થવા માટે કોઈએ પાઠ ભણાવવા પડતા નથી, અહીંયા પાઠ ભણાવવા પડે છે, કારણ કે તું સ્વભાવથી અનાદિકાળથી અજ્ઞાત છો, ત્યાં પાઠ ભણાવવા નથી પડે, ભણાવવા પડે તમને, ભણાવવા પડે કે હવે ગોપ મારના અનુજા મારના મનુજ 2-4 વાર 2-4 દિવસ 2-4 મહિના કાન સાહેબ અનુજા અનુજા કાનમાં વાત કરી, હા હું અનુજ નામમાં એકત્વ બોલો. કેટલા એક કાઠિયાવાડી માનતા છે, કેટલા ઝાલાવાડી માનતા છે, કેટલા ક્યાંક ક્યાંક ના માનતા. વેદ જ્ઞાન કરો ભાઈ, વેદ જ્ઞાન કરો. વેદ જ્ઞાન તો સિદ્ધા સિદ્ધા લે છે. કેટલી માર્મિક છે, પ્રયોજનભૂત છે. હવે પ્રયોગ કરવાનો રૂપાબેન સમય આવી ગયો. થિયરી તો ભણી લીધી, ડોક્ટર ભણી લે, અને પછી પોતાની ક્લિનિકે ચાલુ ના કરે, પ્રેક્ટિસ ન કરે, તો શું મતલબ છે બંધન નું? બોલો. ભણવું જરૂરી છે, પણ એની પછી એનું એપ્લિકેશન કરે છે ને, એ રીતની વાત છે. તો શું કે છે કે સ્વયં કા મરણ નિકટ આને પર ઉસસે ભી અધિક અતિશય વિલાપ કરતા હૈ. એસે મૂળ આત્મા કો, એસે કેવો આત્મા, સાવ અગર આટલું વર્ષ, આખું આટલું આખું જીવન, આટલું બધું કામ કર્યું, આટલી બધી ફેક્ટરીઓ બનાવી, આ કર્યું તે કર્યું, નહીં શું કહી દીધું, શું કહી દીધું, એસે મૂર્ખ આત્મા કો ભય રહી સ્મરણ સે પ્રાપ્ત હોને વાલા પ્રચુર યશ ઓર ઉત્કૃષ્ટ પર લોક જૈસે ઉત્કૃષ્ટ પર લોક કૈસે પ્રાપ્ત હોગા. આ એક વ્યવહારિક વાત છે કે પ્રચુર યશ, યશ એનો મતલબ કોઈ યશ ની માટે કોઈ વાત નથી, પરંતુ અગર જીવ સમાધિ પૂર્વક, સમ્યક્ત્વ પૂર્વક, ભેદ્યાન પૂર્વક, જાગૃતિ પૂર્વક, અભ્યાસ પૂર્વક, દેહ આદિ થી વિરક્ત થઈને એક જાગૃત અવસ્થામાં એ દેહ આદિ નો યોગ થાય છે, ત્યારે એની સ્વભાવની જાગૃતિ હોય તો એનો યશ વધે કે ના વધે? યશ એટલે સમજાય છે, એની એક ઇન્સ્પિરેશન મળે કે ના મળે, એની મહિમા આવે કે ના, એનાથી આપણને શીખવા મળે કે ના મળે? જેવી રીતના આપણા મુનિરાજો છે, ઉત્કૃષ્ટ લાભ લઈ લો, આપણા મુનિરાજો છે, તો મુનિરાજો ઉપર બહુ ઉપસર્ગ કરતા પ્રત્યે પણ ઘોર ઉપસર્ગ, ઘોર પરિશ્રમ હોય બહારમાં તો પણ અંદરમાં એક સમદ્રષ્ટિ પણ. અરે એ તો છોડો, એ ઉપસર્ગ અને પરિશ્રમ તરફ લક્ષ્ય પણ નથી જતો અને પોતાના સ્વભાવમાં સમાયને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરી લે છે, તો એવી જે પ્રણતિ છે, પ્રણતિ આપણી માટે એક આદર્શ પ્રણતિ બને છે કે નથી બનતી? બોલ, ખ્યાલ આવે છે? તો એવા જીવને જે પણ આપણી વાત કરીએ તો એવું પુણ્યનો ગણ, એવું સાતિશય પુણ્યનો ગણ. અને એક વાત બહુ ઇમ્પોર્ટન્ટ ધ્યાનમાં રાખજો કે એટલીસ્ટ આપણે એવા ધર્મના, આત્માના, વ્યાયકના, વેદજ્ઞાનના, સ્વાધ્યાયના, સત્યવાતના એટલા દ્રઢ શ્રદ્ધા અપેક્ષા એ તો સંસ્કાર લઈને જવાનું છે કે આ દેહ તો એક નિયમ, આ દેહ તો છૂટવાનો છે, આના પછી બીજો દેહ પ્રાપ્ત હમણાં તો થવાનો છે, પરંતુ આપણે જ્યાં જઈએ ત્યાં એવું પુણ્ય એવા સંસ્કાર લઈને જઈએ કે પરલોકમાં, આ લોકમાં તો મળી જાય આપણને દેહ શાસ્ત્ર ગુરુ, પણ પરલોકમાં પણ આપણને આ સત્યવાદન દેહ શાસ્ત્ર ગુરુનો સાથ ન છૂટે. આપણી સાધના આરાધના છે ને, શું થશે, એ કન્ટિન્યુ એક ધારા પ્રવાહે એ આગળ વધતી જશે અને પૂર્ણતાને શરૂઆત થશે અને પૂર્ણતાને પ્રાપ્ત થશે. તો ઉત્કૃષ્ટ પર લોક કેસે પ્રાપ્ત હોગા, અર્થાત નહીં હોગા, જે કુમરણ વિલાપ કરે, દુઃખી થાય, શરીરની આસક્તિ ના છૂટે, સમજાય છે, એ દુઃખમાં ને આકુરતામાં ને પરિવારનો રાગ ને આદિ ના છૂટે, તો એ જીવનું શું કહેવાય, બાળ કે બાળ, કેટલા બધા પ્રકાર છે ને, પંડિત મરણ, પંડિત મરણ, બાલ મરણ, બાલ બાલ મરણ, તો એ પ્રકારે અજ્ઞાની મરણ કરીને કુગતિમાં ચાલ્યો રહે. એટલે બુદ્ધિમાન જીવો કો કિસી કા મરણ હોને પર, કિસી કા, કિસી કા એટલે નિકટમાં નિકટ કોઈ જીવે, પુત્ર હોય, અરે 20 વર્ષ નો યુવાન પુત્ર હોય, કે પતિ હોય, કે પત્ની હોય, કોઈ પણ હોય, એક નિયમ કે સંયોગ છે એનો વિયોગ નિયમ થી ઉત્પાદ છે તો એની સકળ નિયમ, ઉત્પાદ છે તો એની સાથે વ્યય નિયમ થી છે, અને જન્મ છે તો એની સાથે મરણ નિયમ થી. કેમ કે એ જન્મ મરણ લઈને આવે છે, સંયોગ વિયોગ ને લઈને આવે છે, અને ઉત્પાદ વ્યય ને લઈને આવે છે. અને અને હવે આ તો 3 વાત થઈ, અને હજી 4th વાત મેન કે મારા સ્વભાવનો, મારા આત્માનો, શક્તિમાન દિવ્ય આત્માનો ન જન્મ છે, બોલો, તેથી મરણની ક્યાં વાત, ન સંયોગ થયો છે, તેથી વિયોગની ક્યાં વાત અને ના ઉત્પાદ થયો છે તેથી વ્યયની વાત ક્યાં આવે. તો જેનો વ્યય છે એનો ઉત્પાદ હતો એટલે વ્યય, જેનું મરણ થયું એનો જન્મ હતો એટલે મરણ, જેનો વિયોગ થયો એનો સંયોગ હતો એટલે વિયોગ થયો. પણ સ્વભાવ નો તો મારો, મારો એટલે મારા સ્વરૂપ નો, મારા ગુણો નો, મારી શક્તિઓનો, મારી પ્રભુતા નો, મારા સુખ શાંતિ આનંદમય સ્વભાવ નો ક્યારે પણ મરણ. તો હવે હવે મને કહો, આ બધું જે થઈ ગયું છે એમાં અગર આપણે આપણા સ્વભાવની ભૂમિ પર ઉભા રહીએ, આપણે સ્વભાવ પર ઉભા રહીએ અને જોઈએ અને એમાં બેસી જઈએ અને એ રૂપે પોતાને માનીએ, તો મને કોઈ મરણ નો ભય લાગશે? કોઈ પણ ભય, કોઈ પણ ભય, ડર, ઉદય, કોઈ પણ બદલાઈ જાય તો આકુરતા, બોલો, ગમે તે થાય મારામાં તો ઉદય નથી, ગમે તે થાય મારામાં તો મરણ નથી, જન્મ નથી, મરણ નથી, સંયોગ નથી, વિયોગ નથી, ઉત્પાદ નથી, વ્યય નથી. તો પોતાની ભૂમિ પર જે બેસે છે એને કોઈ જાતનો ભય નથી, કોઈ જાતની આકુરતા નથી, કોઈ કમ્પ્લેન નથી, કોઈ એક્સપેક્ટેશન નથી, કોઈ ડિમાન્ડ નથી. જે થઈ ગયું છે એને સહજ સ્વીકાર કરવાની એ પોતે પોતાની મેળે ગુરુના નિમિત્તે અને પોતાના પુરુષાર્થથી એવું તત્વ જ્ઞાન અંદરમાં પ્રાપ્ત કરી લીધું છે કે કદાચ 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 મેરું હલશે નહીં, હલશે નહીં, પણ કદાચ મેરું પર્વત હલી જાય, પણ આત્માની હૃદયશ્રીના ભક્તોની શિષ્યોની ક્યારેય પણ અંદરની શ્રદ્ધા ચારિત્રમાં થોડી વિશેષતા આવી શકે, પણ શ્રદ્ધા તો ક્યારે કોઈ હલાવી શકે એમ નથી. કારણ કે તરત જ અંદરમાં એ જે ભેદ જ્ઞાન ઉતાર્યું છે એનું એપ્લિકેશન ચાલુ થયા વગર રહે. સમજાય છે? ખ્યાલ આવે છે? અર્થાત એટલે બુદ્ધિમાન કહેવાય, જો મૂર્ખ અને બુદ્ધિમાન, મૂર્ખ કોને કહેવાય જેને કઈ ખબર ન હોય, એને મૂર્ખ કોને કહેવાય? બોલો, તમે મને બે ચાર પોલિટિક્સ ના ક્વેશ્ચન પૂછી લો તો મને નહીં આવડે, સાચી કહું છું, નહીં આવડે. પોઈન્ટ સમજાય કે એ મૂર્ખતા નથી, મૂર્ખતા કોણ? મૂર્ખ, હવે આ મૂર્ખ અને બુદ્ધિમાન આધ્યાત્મિક દુનિયામાં મૂર્ખ કોણ અને બુદ્ધિમાન? બોલો, નરક નો નારકી, સાતમી નરકમાં જઈને બે ચાર અંતર મુહૂર્તમાં આપણે કેટલી વાર કીધું છે બધું પ્રણાલીઓમાં, આમ અંતર મુહૂર્ત, આમ પહેલાના અને છેલ્લું છોડવાનું, છ અંતર મુહૂર્ત આગળ પાછળ શીખ્યા છે ને મારી, છ અંતર મુહૂર્ત આગળ પાછળ છોડીને તેત્રીસ આગળ પોતાના આત્માના આશ્રયથી અનંત આનંદી નિત્યાતના ભાવ કરીને સ્વરૂપમાં ચરણ ચારિત્ર પ્રાપ્ત કરીને અંદરમાં ઇન્દ્રિય સુખ અને આનંદને પ્રાપ્ત કરે છે એ મૂર્ખ બુદ્ધિમાન બોલો. એને સાત તત્વના નામ પણ નથી ખબર, પણ એ બુદ્ધિમાન અને અગિયાર અને નવ પૂર્વ ભણીને અને દુનિયાદારીની બધી ખબર હોય અને અંદરમાં પાછું કરતું તો પોશાક હોય, અભિમાન પોશાક હોય, માન પોશાક હોય, આઈ એમ સમથિંગ, આઈ એમ સમથિંગ, તો એ સૌથી મોટો મૂર્ખ છે. મૂર્ખ ન સંરક્ષણ જ્ઞાન શું અભિમાન, એક નિયમ જેનો વિયોગ થવાનો છે અને જેનો સંયોગ થયો છે એનું શું અભિમાન કરવું, અને જેનો વિયોગ સંયોગ નથી એ ગ્રુપ લેવા વાળો દ્રવ્ય છે એનો આશ્રય કેમ ન લેવો, બહુ ગજબ છે. સમજાય છે? એટલે બુદ્ધિમાન જીવો કિસી કા મરણ હોને પર ભી કિસી પ્રકાર કા શોક નહીં કરના ચાહી. થઈ વાત? બાવાત વાંચી લેજો. તમારે જે બે મિનિટ છે આપણી પાસે લેખન ને, જે લાસ્ટ ટાઈમ ના પોઈન્ટ છે એને ખાલી હું એક પાછું થોડું આપણે એને લેતા જઈએ સાથે. આપણે લાસ્ટ ટાઈમ ચર્ચા કરી હતી છ દ્રવ્ય, સાત તત્વ, જલ્દી જલ્દી નવ પદાર્થ અને પંચાસી કાળ, બરાબર છે? ચાર વાત કહી દીધી ને આપણે એની સામે એના એક સિદ્ધાંત લખ્યા હતા, અગર એથી નો એના સિદ્ધાંત લખ્યા હતા. શું લખ્યા હતા? છ દ્રવ્ય નું જેને શ્રદ્ધાંત છે, જ્ઞાન તો છે પણ સાથે એનું શ્રદ્ધાંત છે, વિશ્વની છ દ્રવ્યમાં વિશ્વની વ્યવસ્થા આવી જશે, તે એ વિશ્વની વ્યવસ્થાનું જેને જ્ઞાન છે એ ગ્રહિત મિથ્યારૂપી ન હોય. છ દ્રવ્યનું જ્ઞાન શ્રદ્ધાન ધ્યાન ભાન ગ્રહિત નિત્યાત્માના અભાવમાં પ્રબળ નિમિત્ત છે. કેવી રીતે? કેવી રીતે? ખાલી એક વાક્ય કહીને આગળ વધું છું. કેવી રીતે? તો કે દુનિયાના જે જીવો છે ને, ભક્ત બધા જે અન્ય અન્ય ભક્તો છે, એ શું કે છે? અમારા ઈશ્વર વગર, અમારા ભગવાન વગર તો એક પત્તું પણ હલતું, અને આપણે શું કહેશું? આપણે શું કહેશું? અમારા ક્યાં શું કીધું? અમારા ભગવાનની ઈચ્છા વગર, ઈચ્છા વગર એક કશું હલતું નથી, અને આપણે શું કહેશું? અમારા અનંત કીર્તન કરો આવી જાય તો પણ એક પત્તું હલાવી શકતા નથી. અઠવાડિયાનું ધ્યાન ભાન ગ્રહિત મિત્યાત્વનો અભાવ કરવા માંડે અને અગ્રદ્રષ્ટિનો પ્રથા. આપણે ક્યાં ફર્યા હોત ને શું કરતા હોત જરા વિચાર તો કરો, ક્યાં કોને માનતા હોત ને શું કરતા હોત ને શું માન્યતા હોત ને શું અંદરમાં બધી કલ્પના હોત ધર્મના નામ પર. અચ્છા અગ્રહિત મિત્યાત્વ સોરી સાત તત્વ નું જ્ઞાન કીર્તન અગ્રહિત મિત્યાત્વના અભાવ માંડે. ખાલી એક વાક્ય કહું છું, એક એક વાક્ય કહીને આગળ વધીશું. સોગાનીજીને યાદ કરીએ આપણે તો સાત તત્વ નું જ્ઞાન શ્રદ્ધા રાગ અને જ્ઞાન જુદા. રાગ કયું તત્વ છે? આશ્રવ તત્વ છે. અને એનાથી ભિન્ન જે જ્ઞાન સ્વભાવી આત્મા છે એ ભિન્ન, એ હું અને રાગાદી ભાવ એ મારાથી ભિન્ન, એવું અંદરમાં પ્રજ્ઞાની પટકી ગુરુનું એક વાક્ય એ સમ્યક્ત્વમાં નિમિત્ત બની ગયું. સાત તત્વ શું થયું? અગ્રહિત મિથ્યાત્વના ભૂકા બોલાય. બોલો, રાગનો ભાવ આવશે, અદૈત ભાવની વિચિત્રતા આવશે, ઉદયો પણ વિચિત્ર એના રૂપ બતાવશે, પરંતુ સ્વરૂપને નથી ભૂલતો એ જીવ ખરેખર ધન્ય છે. આ તો પરીક્ષા છે. પરીક્ષાના હોલમાં શું હોય? જલ્દી પરીક્ષાના હોલમાં શું હોય? એક વર્ષ આખું ભણ્યા હોય પછી જયારે પરીક્ષાના હોલમાં જાઓ, એક્ઝામિનેશન હોલમાં જાઓ તો શું હોય? કેન યુ ટેક યોર ટીચર ટુગેધર? તમારી બુક લઈ જઈ શકો? તમારા મમ્મી પપ્પાને લઈ? બધા ક્યાં? અરે બોલો, જલ્દી સમય થઈ ગયો મારો. બધા ક્યાં? એક તો પાર્લરની ઘડિયાળ બહુ ફાસ્ટ દોડે. આ તો હું જાઉં ત્યાં બોલું. ખ્યાલ આવે છે? અરે સમય જ કીધું જલ્દી પૂરો થઈ જાય છે, શું કરું કહો? ખ્યાલ આવે છે? તો શું કીધું કે એ એક્ઝામિનેશન હોલમાં બધા બાર અને એ અંદર એકલો જાય છે. જે પણ પેપરમાં ક્વેશ્ચન અઘરા હોય, ઇઝી હોય, ચેલેન્જિંગ હોય, બોલો શૈલીબેન, જયારે તમને કોન્ફિડન્સ છે, તમે તૈયારી કરીને ગયા છે પરીક્ષામાં, તમે ફૂલ તૈયારી સાથે ગયા છો, તો તમે જયારે એ પેપર આવે અને જયારે કાગળ પાછું જવું પડે. સાચું બોલજો, કયા ટીચર છે એક્ઝામિનેશન માટે, સુપરવાઇઝર કોણ છે, જોવું પડે. કેમ કેમ? કારણ કે તમે એટલા ઇન્ડિપેન્ડન્ટ થઈને ગયા છે કે અરે કોઈ પણ પ્રશ્ન ક્યારેથી પણ આવશે એને હું કોલ. બોલો, એવી રીતના આપણા ગુરુ આપણને તૈયાર કરે. એટલે તો આપણું મસ્તક ઝૂકે છે. આ ભગવાન સામે મસ્તક કેમ ઝૂકે છે? ગુરુ સામે મસ્તક કેમ ઝૂકે છે? કારણ કે આપણને એ કે ઉદય નહીં, ઓ દૈક ભાવની વચ્ચે પણ એનાથી ભિન્ન આપણો જે જયારે ભાવ છે એની શ્રદ્ધા, એનું જ્ઞાન, એનું ભાન, એની મસ્તી, એની ખુમારી, એની ઉર્ધ્વતા આપણા અંતરંગમાં ક્યારે પણ ના છૂટવી જોઈએ. અને એક નિયમ છે, જેને જેની રૂચિ હોય એનો ત્યાંથી ઉપયોગ એકત્વ પણ છૂટે નહીં, અને રૂચિ ના હોય તો કરવી પડે, કરવાનો માર્ગ છે. સહજતાથી અંદરથી આ વાત આવી જોઈએ. અને પછી આગળ શું વાત આવી હતી? નવ પદાર્થનું સ્વરૂપ સમજવું. વિશેષ બે વિચાર. કેમ વિશેષ? કારણ કે નવ પદાર્થમાં બે પદાર્થ વધારે એડ થયા, પુણ્ય અને પાપ. આપણે શું કહીએ છીએ? આપણે પુણ્ય પાપ થી પાછું હટવાનું છે અને પુણ્ય પાપ થી ભેદ કરવાનું છે. આપણે શું કહીએ છીએ? પુણ્ય અને પાપ માં ભેદ કરવું. ના સમજાયું? જલ્દી પકડજો. પુણ્ય અને પાપ માં ભેદ કરીએ છીએ પ્રભુ. પુણ્ય પાપ માં ભેદ નહીં કરતો કે પાપ હે અને પુણ્ય ઉપાડે. આવશે પુણ્યના ભાવ પણ, પરંતુ એ બેથી ભેદ ધ્યાન કરીને તું તારા સ્વભાવને જોજે. કારણ કે પુણ્ય પણ ખરેખર પાપરૂપ છે. જે બંધન હોય, જે બંધનું કારણ હોય, જે જીવને સંસારમાં રખડાવે, ખરેખર એ ધર્મ ન હોઈ શકે. એ વાત આવી હતી. અને છેલ્લી આપણે લઈ લીધી હતી લાસ્ટ ટાઈમ, પ્રગત સંસારના આધારે પંચા કહેવાય. તો બહુ માર્મિક વાત છે, થોડી અઘરી પણ કરી હશે લાસ્ટ ટાઈમ. પંચાસી કાળના આશય એટલે એનું સ્વરૂપ ગણીને જીવને ક્રમબદ્ધ પર્યાયની શ્રદ્ધા થાય છે. એમાં પ્રદેશોનો વિસ્તાર ક્રમ અને એના નિમિત્તથી જે સમજાયું પ્રવાહ પર્યાયોનો જે પરિણામોનો જે પ્રવાહ ક્રમ છે તે પ્રદેશોના વિસ્તાર ક્રમના સ્વરૂપને સમજાવીને કે જે આત્માનો જે પ્રદેશ જે સ્થાને ને જે જગ્યાએ છે ત્યાં નિશ્ચિત સુનિશ્ચિત છે. એવી રીતે હવે નહીં આવશે, થાય નહીં, આગળ પાછળ જાય નહીં, ભલે સંકોચ વિસ્તાર થાય, પણ પ્રદેશોનો સ્થાન એક એક પ્રદેશનું સ્થાન જેમ સુનિશ્ચિત છે એવી રીતના આત્માની હરેક પર્યાય એના ક્રમથી આવે છે. ઉદયો એના ક્રમથી આવે છે. સંયોગ વિયોગના ખેલ એના ક્રમથી બને છે. આ જ સંસારનું સ્વરૂપ છે. અને એક બહુ જ પ્રસન્નતાની વાત છે કે ગમે તે વોર થઈ જાય તો ડરવાનું, શરીર જે પણ બારમાં ચાલે છે બોલો. હવે એ આત્મા જે છે ને એને એમ થશે ખરેખર તો વોર બાર માંથી અંદર માં મિથ્યાત્વ સાથે અજ્ઞાન નો વોર છે ખરેખર. અને અનુભવી સાથે આ મિથ્યાત્વ જ્ઞાન ને પરાસ્ત કર્યું છે. બોલો આજે સંકલ્પ લઈને જઈએ કે હવે આ મિથ્યાત્વ ને હવે મારું જ્ઞાન ભેદ વિજ્ઞાન પરાસ્ત કર્યા વગર રહેશે નહીં. હવે આ મિથ્યાત્વ સાથે મારા વધારે દિવસો રહ્યા નથી. એટલે કહી દેજો આજે ઘરે જઈને બહુ શાંતિથી મિથ્યાત્વ ને કે હે મિથ્યાત્વ, ભલે અનાદિકાળ થી તું મારી સાથે હતો પરંતુ હવે, સમજાઈ ગયું પ્રિયંકાબેન, હવે તારા અહીંયા રહેવાના દિવસો તું હવે ગણવા મન, કારણ કે હવે મને તારું સ્વરૂપ સમજાય, તું મને વધારે ઠગી શકે. ઓમ નમઃ સિદ્ધેશ. નિજ નિજ મે બનાઈ યહ અનંત ઉપકારી હૈ ઇસકે લિયે જીવાન નાત કો વંદના શતવાની હૈ દિગંબર મહાન જૈન ધર્મ નો, જૈ પર મહાન જૈન ધર્મ નો વિતરાગ જીવ શાસન નો. હવે સ્વામી મહારાજ પ્રારંભ થશે.